परिचय काले लिखो तो परिचय लिए अतिद्रिय आनंद पर्याय पर्याय आनंद ने भोगी गए छे टेजिरिटी में छे अतिद्रिय आनंद पर्याय आनंद सागर आत्मा में भगवान आत्मा में बेसीने एटले भगवान पर दृष्टि राखीने नीच परमात्मा पर दृष्टि राखीने अर्थात સોગાની જી કહે છે એમ દરિયામાં બેસીને જેટલી એની એટલે પર્યાય પોતાની યોગ્યતા છે તત્ સમયની યોગ્યતા છે એટલો આનંદ ભોગવી લે છે એટલે પર્યાય આત્માનું લક્ષ કરીને આનંદ ભોગવી લે છે એટલે નિશ્ચય નહીં નિષ્ક્રિય પરમાત્મા આનંદનો પણ અભોગતા છે એ વાત આમાં આવી જાય છે એ પર્યાય આનંદ ભોગવી લે છે એવું શું છે એ પોતાની યોગ્યતા અનુસાર આનંદ ભોગવી લે છે દ્રષ્ટિના વિષયનું જ્ઞાન પણ થાય છે અને પર્યાયમાં શું થાય છે એનું પણ જ્ઞાન થાય છે પણ એ સમયે આ આનંદ સાગર આત્મા આનંદની પર્યાય એમાંથી આવે છે અને એમાં સમાય છે તો પણ આનંદ સાગર આત્મા એવો ને એવો એમ ને એમ રહે છે એવો ને એવો એ ભાવવાચક છે અને એમ ને એમ રહે છે એમાં કઈ ફેરફાર કદી થતો નથી ટીકાળી દેવું આનંદ સમય સમયનું પોતાની યોગ્યતાથી ભોગવા જાય છે પર્યાયમાં આનંદ જે આવે છે એ પર્યાય પર્યાયને ભોગવે છે પર્યાય પર્યાયને કરે છે અને પર્યાય પર્યાયને ભોગવીએ છે કાળી દ્રવ્યોમાં આનંદ છે એ ભોગવાતો નથી પ્રગટ થતો આનંદ ભોગવાય છે જેવું દ્રવ્યમાં અનંત પરિપૂર્ણ આનંદ ભર્યું છે દ્રવ્ય સ્વભાવ તો પરિપૂર્ણ આનંદ એ ભરપૂર છે પૃષ્ઠક છે એવું જ અનંત પરિપૂર્ણ આનંદ જ્યારે પર્યાયમાં પ્રગટ થાય છે એટલે કેવળ જ્ઞાનની વાત કરે છે એવું જ અનંત પરિપૂર્ણ આનંદ જેવો દ્રવ્યમાં અનંત પરિપૂર્ણ આનંદ ભરેલો છે એ શક્તિરૂપે છે અને શક્તિરૂપે કાયમ રહે છે અને શક્તિનું અવલંબન લેતા પર્યાયમાં પરિપૂર્ણ આનંદ જેવું દ્રવ્ય પરિપૂર્ણ એ પર્યાય પણ પરિપૂર્ણ જેવું જ્ઞાન થતા થાય છે અનંત પરિપૂર્ણ આનંદ જ્યારે પર્યાયમાં પ્રગટ થાય છે ત્યારે કહે છે કે મને આનંદ આવ્યો એવો વિચાર આવતો નથી કેવળને તો વિચાર આવવાનો પ્રશ્ન જ નથી પણ સાધક પણ આનંદને ભોગવે છે દુઃખી મારે છે ત્યારે મને આનંદ આવ્યો એવો વિચાર માનસિક વિચાર ઉદભવતો નથી કેવળ આનંદમાં તરબોળ થઈ જાય છે લીન થઈને એકાકાર થઈને આનંદને ભોગવે છે આનંદને ભોગવું છું એવો વિચાર નથી અનંત કાળ સુધી દ્રવ્ય પર્યાય બંને એક જેવા જ દેખાય છે એટલે કે ભેદ દેખાતો નથી ભેદ છે ખરો પણ ભેદ દેખાતો નથી ત્રિકાળી દ્રવ્યને કેવળ જ્ઞાનની અવસ્થા પ્રગટ થઈ તે એક જેવા જ દેખાય છે આત્મા જ છે એમ દેખાય છે જ્ઞાન પ્રદાન કરતું નથી એમ કે છે કે બંને એટલે બે તો રાખ્યું દ્રવ્ય પર્યાય તો બંને એક જેવા જ દેખાય છે એમાં કોઈ ભેદનું લક્ષ આવતું નથી આ કેવળ જ્ઞાનનું સ્વરૂપ છે આ જે અલ્પરની બધી વાત જે કરી છે એ કેવળ જ્ઞાન પ્રગટ થાય છે એની વાત છે અને એ પર્યાય જે પર્યાયમાં પર્યાય આનંદને ભોગવે છે આહા ત્રિકાળી દ્રવ્ય આનંદને ભોગવતો નથી ને ત્રિકાળી દ્રવ્યનો આનંદ ભોગવી શકાતું નથી કાળે આનંદ ભોગતા નથી ને ત્રિકાળી આનંદ જે છે ભર્યો છે એ ભોગવી શકાતો પ્રગટ થતી આનંદની અવસ્થા સમયે સમયે ભોગવાઈ જાય છે અને વ્યય થતી જાય છે અને બીજી પર્યાય પ્રગટ થઈ અને પર્યાયમાં નિરંતર કેવળ જ્ઞાનમાં ધારાવા એ સાધી અનંત કાળ આનંદનો સ્વાદ આવ્યા થાય છે એને મોક્ષ દશા કહેવાય એક જેવા દેખાય છે, એક છે એમ દેખાય છે એમ શબ્દ નથી, એક જેવા દેખાય છે એટલે કે કથનચિત ભિન્ન ને કથનચિત અભિન્ન એમાં સમાય જાય છે. યાદ રાખવું છે. બે નો વિકલ્પ નથી, બે નો વિચાર છે એમ જ્ઞાન જાણે, જ્ઞાન છે એમ જાણી લે છે. જયારે એક સમયમાં આક્રમે ક્રમ પડતો નથી જાણવામાં, તેથી કોઈ વિકલ્પ નહીં પકડતો. બરાબર છે. આમાં કઈ ચર્ચા કરવા જેવું છે ને? ખાસ પૂછવા જેવું ચર્ચા જેવું
આનંદ આવ્યો એવો વિચાર આવે છે.
નિર્વિકલ્પ ધ્યાનમાં જાય છે ત્યારે હું આનંદ ને ભોગવું છું એવો વિચાર નથી. આનંદ ભોગવાય છે એવું જ્ઞાન છે, આનંદ મૂર્તિનું જ્ઞાન છે અને એના આશરે આનંદ પ્રગટ થયો એ ભોગવાય છે એવું જ્ઞાન છે. જ્ઞાન છે પણ વિચાર નથી. વિચાર છે એ માનસિક છે, વિચાર છે એ માનસિક છે અને જ્ઞાન છે તે આત્મિક છે. આત્મિક જ્ઞાન જોયું અને માનસિક જ્ઞાન જોયું. માનસિક જ્ઞાનનો નિર્વિકલ્પ ધ્યાનમાં ઉદ્ભવ છે. મન પાવે વિશ્રામ એ વખતે મનના બધા વિચારો શાંત થઈ જાય છે. અબુદ્ધિપૂર્વક વિચારો અંદર મનમાં ચાલતા હોય એ ગૌણ છે, પણ અંદરમાં ઉપયોગ ત્યારે ડૂબી જાય છે ત્યારે હું આનંદને ભોગવું છું એવો વિચાર નામ વિકલ્પ. એટલે કે ઇન્દ્રિય જ્ઞાન માનસિક જ્ઞાન ઉત્પન્ન થતું નથી. એ માનસિક જ્ઞાન છે, ઇન્દ્રિય જ્ઞાન છે. ઇન્દ્રિય જ્ઞાનમાં વિચાર થાય છે. વિચારના પ્રકરણમાં કોઈ વખતે વિચારને જ્ઞાન પણ કહેવાય પ્રકરણ અનુસાર, અને કોઈ વખતે વિચારને માનસિક વિકલ્પ પણ કહેવાય. અહીંયા માનસિક વિચાર ઉદ્ભવ થતો નથી અને કેવળીને ઉદ્ભવ થતો નથી. એમ સાધકને પણ અનુભવના કાળમાં એ કેવળી જેવો છે. 143માં કહ્યું કે કેવળી જેવો છે એમ સાધકને પણ હું આનંદ ભોગવું છું એવો વિચાર નથી. જ્ઞાન થાય છે અંદર, દ્રવ્ય પર્યાયનું જ્ઞાન થઈ જાય છે પણ વિચાર નથી. જો વિચાર આવે છે તો અનુભવ નથી. વિચાર આવી જાય છે તો અનુભવ નથી ફક્ત, અનુભવના કાળે વિચાર નથી. કેમ કે મનનો સંગ છૂટી ગયો છે. કૌંસે મનનો સંગ છૂટી અને જે અતિન્દ્રિય જ્ઞાન છે એ અતિન્દ્રિય જ્ઞાનમય થઈ જાય છે. અતિન્દ્રિય જ્ઞાનનો પર્યાય જે દ્રવ્યમાં અતિન્દ્રિય જ્ઞાનમય ભગવાન આત્મા છે એ મય થઈ જાય છે. ભેદ દેખાતો નથી, ભેદ દેખાતો નથી એટલે વિચાર આવતો નથી, અભેદપણે અનુભવાય છે. એ વખતે નિર્વિકલ્પ ધ્યાન અભેદપણે અનુભવાય છે. પછી સવિકલ્પ દશામાં આવી અને પોતે વિચાર કરે સ્વતંત્ર પડે, અથવા કોઈને વાત કરે તો એ વિચારમાં ભેદ પડે છે. અનુભવના કાળમાં ભેદ નથી, ભેદ નથી માટે વિચાર નથી. ભેદ આવી જાય તો વિચાર હોય. વિચાર છે એ માનસિક છે, ઇન્દ્રિય જ્ઞાન છે, ભાવમન છે. ત્યાં ભાવમન છે, ભાવમન લબ્ધરૂપ રહી જાય છે. ભાવમનનો અભાવ થયો નથી પણ ભાવમનનો ઉપયોગ નથી. ઉપયોગ અતિન્દ્રિય જ્ઞાન જ્યારે હોય છે ત્યારે ભાવમનનો ઉપયોગ ન હોય, લબ્ધ થઈ જાય નિર્વિકલ્પ ધ્યાનના કાળમાં. માટે વિચાર વિલય પામે છે. વિચાર મન પાવે વિશ્રામ, બસ મનનો વ્યાપાર બંધ થઈ જાય છે, ઉપયોગાત્મક વ્યાપાર બંધ થાય છે. અબુદ્ધિપૂર્વક પરિણતિ લબ્ધરૂપ એ મનમાં ફેલા કરે છે. એ તો ઠેઠ શ્રેણીમાં પણ પ્રિય છે. આ તો ચોથા ગુણ સ્થાને વિચાર આવતો નથી, પાંચમી ચોથે પાંચમી સાતમે વિચાર આવતો. સાકર જ્યારે ખાય છે ત્યારે સાકરનો માત્ર સ્વાદ આવે છે. હું સાકર ખાઉં છું, સાકર હાથમાં છે ત્યાં સુધી સાકર ગળી છે, હું હમણાં એને ખાઈશ મને સ્વાદ આવશે, પણ જ્યાં જીભ ઉપર મૂકી વિકલ્પ છે, આકુલતા છે. અને આનંદમાં વિકલ્પ નથી, વિચાર નથી, માટે અનાકુલતા છે. એ એમાં ન્યાય છે, વિચારમાં આકુલતા છે. આ તો નિરાકુળ આનંદમાં પડે છે આત્મા. ઠીક છે, કોઈ બસ નાયક તો બસ નાયક જ છે, નાયક તો બસ નાયક જ છે, એટલાથી પૂરું નથી. તો વાણીમાં તત્ક્ષણ બીજો ભાવ આવ્યો કે નાયક નાયક જ છે. આ અનુભવના કાવની વાત છે અને શેટિકાની ગાથામાં જ્યાં લીધું છે, નાયક તો નાયક જ છે. નાયક પરને જાણે છે એમ પણ નથી, નાયક પોતાને જાણે છે એમ પણ નથી. ત્યારે શું છે? નાયક નાયક જ છે. નાયક છે દ્રવ્યના નિશ્ચયમાં નાયક, અને પર્યાય નો નિશ્ચય પ્રગટ થાય ત્યારે નાયક નાયક છે. અનન્ય પણ થઈ જાય છે. એ વખતે તમને પર્યાય જુદી દેખાતી નથી, જુદી છે ખરી પણ જુદી દેખાતી નથી. નાયક પણ જ અનુભવાય છે. એ સંધ્યા કોઈ અપૂર્વ સમય છે, એ સમય જ અપૂર્વ છે. એટલા મેં સમજી ગયા નાયક તો નાયક જ છે બસ. એટલો દૈવિકલ ધ્યાનના કાળમાં જ્યારે જાય છે ત્યારે નાયક નાયક છે એવું જાણપણું થઈ જાય છે. નાયકનું જાણપણું થાય છે ત્યારે જાણપણું જે છે એ નાયકમય થઈ જાય છે. જાણપણું નાયકથી જુદું રહેતું નથી, જુદું રહીએ તો નાયકનું જ્ઞાન થતું નથી. નાયકનું જાણપણું એ પ્રગટ થાય તે જ્ઞાયક થઈને જ નાયકને જાણે. નાયકથી જુદું રહીને જાણપણું નડીએ એ એક જ્ઞાનનો પ્રકાર છે, અભેદ જ્ઞેય છે, અથવા ધ્યેયપૂર્વક જે જ્ઞેય થાય છે. જ્યારે દિવિકલ પૂરું થાય છે નાયક તો નાયક જ છે બસ. એ શેટિકારી વાત છે, એના ઉપર લોકોનું બહુ ધ્યાન ખેંચાતું અનુભવ થતો. એમાં ધ્યાનની વિધિ છે, ધ્યાતા ધ્યાનને ધ્યેયની અભેદતા થાય છે. જ્ઞાતા જ્ઞાનની ધ્યેયની અભેદતા. નાયક તો નાયક છે બસ, અલગ કઈ પૂછવામાં મને. નાયક કોને જાણે છે, નાયકમાં શું જણાય છે, કોને જાણે છે, કેમ જાણે છે એ પૂછો. નાયક એવી એક અનુભવની સ્થિતિની અનુભવની સ્થિતિની વાત કરે છે શબ્દો દ્વારા. છે તો અનુભવની વાત પણ એ શબ્દો દ્વારા નાયક નાયક જ છે.
છઠ્ઠી ગાથામાં મૂળ કુલકુલાચાર્ય પણ નાથ દેતો
તે જ છે. અહીંયા
મૂળમાં
મૂળમાં નાથ દેતો તે જ છે બસ. જે જણાયો તે તો તે જ છે, જે જણાયો તે કોઈ બીજો નથી. જણાયો તે તો તે છે, એ વાત છે. જણાયો મને તે તો તે જ છે બસ. જીનવાણી નું જે મૂળ છે એ તો સર્વજ્ઞ દેવ છે. ઉત્તર તરીકે ગણધર, પછી પરંપરામાં બધું આવે, પણ મૂળ તો અહિયાંથી નીકળી છે.
શ્લોક તો વાંચી છે,
હિમાલય માંથી નીકળી છે, એમાં જીવો ભીંજાઈ જાય છે. ભીગ ગયા મેં ભીગ ગયા, એના ભજન માં એક આવે,
ભીગ
ગયો આ નાયક નાયક જ છે આમાં બધું આવી ગયું. બાર નો સાર આમાં આવી જાય છે. બસ અનુભવ ના કાળમાં નાયક નો નાયક જ છે એવો પ્રત્યક્ષ જે અનુભવ છે આમાં બધું આવી ગયું. આનંદ સહજાનંદ, છેલ્લે મેટ્રો મૂકે છે આનંદ સહજાનંદ.
પણ એક વાર સ્વપ્ન આવ્યું અધ્યાત્મ પ્રણેતાના નાયક નાયક તો નાયક છે એમાં બધું આવી ગયું છે.
યા
સ્વપ્ન આવ્યું,
એ સ્વપ્ન આવ્યું યા બરાબર છે, યાદી વાત છે. એનું કારણ છે કે એને સાંભળેલું છે અને ગુરુદેવને એ વ્યક્તપણે સ્મરણમાં આવ્યું. આ મૂળ છે બારંગનો સાર બતાવે છે. નાયક નાયક જ છે આમાં બધું આવી ગયું, બધું આવી ગયું એટલે બારંગનો સાર આવ્યો. પ્રયોજન ગુજવા આનંદ સહજાનંદ અને આ ધ્યેયપૂર્વક જે નહીં એ આવ્યું એ માનવું છે. પછી ધ્યેયની વાત અને જ્ઞેયની વાત બે છઠ્ઠી ગાથામાં છે, પણ વધારે જ્ઞેયની વાત સ્પષ્ટ થઈ ઉમાં શ્રેટિકામાં વધારે સ્પષ્ટ.
હું તો આખા વિષય
આખો વિષય
પૂરી ગાથા જ્ઞાન કે નિશ્ચય,
જ્ઞાન કે નિશ્ચય સારી આખી ગાથા. અને છઠ્ઠી ગાથામાં તો ધ્યેય બે સંભાવી દીધું છે. ખરેખર તો છઠ્ઠી ગાથા 415 ગાથાનું બોલું છું અને છઠ્ઠી ગાથાનું મૂલ્ય એક નાયક ભાવ છે. એક નાયક ભાવમાં બધું આવી જાય છે. એક એક સમયની જ્ઞાનની પર્યાય સત છે. જો મધ્યધિકારમાં આવે છે ને નાયક સત, ગુણ સત અને પર્યાય પણ નક્તિ સત અહેતુ સત ને અહેતુ છે એ વાત બદ્ધાધિકારની આમાં આવી. એક એક સમયની જ્ઞાનની પર્યાય સત છે બદ્ધાધિકારમાં છે આ વાત. જ્ઞાનની પર્યાય
કોઈ એમ કે ઉત્પાદ ઉત્તમ જ સત છે એનો નિષેધ આવી રહ્યો છે. પર્યાય પણ સત છે,
પર્યાય સત છે, પર્યાય સત છે. ધ્રુવ તો સત છે પણ પર્યાય પણ સત છે. તે સમયનું સત છે, ક્ષણિક સત મિત્રિકા બે સત છે. એક એક સમયની જ્ઞાનની પર્યાય સત છે. એ સત જ્ઞાનની પર્યાય હોવાથી કોઈની એને અપેક્ષા નથી. નિરપેક્ષને સત કહેવાય, અહેતુને સત કહેવાય, એને કોઈ હેતુ નથી. એ સમયનો સત બસ, એ સમયનું સત છે. એક સમયની જ્ઞાન પર્યાયમાં હવે એનો વિષય બતાવે છે. એક સમયની જ્ઞાનની પર્યાયમાં ભૂત ભવિષ્ય વર્તમાનનું જ્ઞાન છે. જ્ઞાન થાય છે એમ નથી, જ્ઞાન મોજુદ છે, કેવળીને પ્રત્યક્ષ છે અને શુદ્ધ જ્ઞાનીને પરોક્ષ છે. એ નીચે છેલ્લી લીટી વાંચી જુઓ, કેવળ જ્ઞાન જેવું જ શુદ્ધ જ્ઞાનનું સ્વરૂપ છે. સમજી ગયા? તો એક સમયની જ્ઞાનની પર્યાયમાં ભૂત ભવિષ્ય વર્તમાનનું જ્ઞાન છે. જોજો, એક સમયની જ્ઞાનની જે પર્યાય પ્રગટ થઈ એમાં એમ કહેવા માંગે છે કે પોતાનો આત્મા જ્ઞેય છે. યાદ રાખજો, પોતાનો આત્મા, પોતાના આત્મામાંથી સદ્જ્ઞાનની પર્યાય હતું પ્રગટ થઈ, એ પર્યાયમાં કેટલું જ્ઞાન વર્તે છે, એ પર્યાયમાં કેટલું જ્ઞાન થાય છે કે પોતાનું ભૂત, પોતાનું ભવિષ્ય અને પોતાનું વર્તમાન, એ પોતાના સ્વગ્રહનું ભૂત ભવિષ્ય અને વર્તમાન ત્રણેય કાળનું એને એક સમયની જ્ઞાનની પર્યાયમાં જ્ઞાન થાય છે. બહારનું પછી લઈએ, પેલા અંદરનું. સમજી ગયા? પોતાની ભૂત પર્યાય પણ પોતાને ખ્યાલમાં આવે છે કે સાતમા ભવે અમે આમ હતા. વર્તમાનમાં તો ખ્યાલ આવે જ છે કે હું અત્યારે આમ છું, અને ભવિષ્યકાળમાં પણ ભવિષ્યકાળનું જે કેવળ જ્ઞાન પ્રગટ થવાનું છે એ વર્તમાનમાં જણાય છે. સાધકને કોઈ કોઈ વખતે નિરીકલ ધ્યાનમાં જે કેવળ જ્ઞાનની પર્યાય તો શક્તિ રૂપે છે, સ્વગ્નિમાં પડી છે, એ ભવિષ્યમાં પ્રગટ થવાની છે. એ ભવિષ્યનું કેવળ જ્ઞાનનું જ્ઞાન વર્તમાનમાં થઈ ગયું છે. પ્રત્યક્ષ પથ છે, શ્રદ્ધાનો વિષય નથી, જ્ઞાનનો વિષય છે. જ્ઞાન અપેક્ષા એ છે, જણાય છે એમ, કેવળ જ્ઞાનના દર્શન થાય છે એમ. શુદ્ધ જ્ઞાનમાં કેવળ જ્ઞાનના દર્શન થાય છે, એટલે અલ્પકાળમાં કેવળ જ્ઞાન થઈ જાય છે. શુદ્ધ જ્ઞાનમાં જ્યાં કેવળ જ્ઞાનના દર્શન થયા પછી તો કેવળ જ્ઞાન પ્રગટ થવાનું જ છે, કેમ કે એમાં છે એના દર્શન થયા એને એમ. અને એના દર્શન થયા છે, એ શક્તિ રૂપે દર્શન નથી થયા. શક્તિ રૂપે તો દ્રવ્ય નહીં જાણ્યું, ધ્યાન રાખજો. સમજી ગઈ? શક્તિ રૂપે તો દ્રવ્ય નહીં જાણ્યું, કેવું જ્ઞાનની શક્તિનો પિંડ છે, પણ આ તો ઉત્પાદને જાણી લીધું. ભવિષ્યના ઉત્પાદને વર્તમાનમાં જાણ્યું, ભૂતના વ્યયને વર્તમાનમાં જાણ્યું, અને વર્તમાનના ઉત્પાદને વર્તમાનમાં જાણ્યું. આ વાત જ્યારે ગુરુદેવે કરી આ વેદાંત રાત્રિ ચર્ચામાં, કે કેવળ જ્ઞાન જણાઈ જાય છે શુદ્ધ જ્ઞાન, ત્યારે ચંદુભાઈ પૂછ્યું કે શ્રદ્ધા અપેક્ષાએ કે નહીં જ્ઞાન અપેક્ષાએ. ત્યાર પછી નાગસેન આચાર્યનું મને તત્વનું શાસન હાથમાં આવ્યું, અને એમાં મેં જોયું પ્રમોદનો પાર. આ તો ભાવલીની સંતને જે અનુભવમાં આવ્યું એને લખી દાખ્યું. સમજી ગયા? આપણે તો કોઈને કહેવાય નહીં એવી વાત હતી. બહુ પ્રમોદ આવ્યો, એ ત્રણ જગ્યાએ વાત નીકળી. નાગસેનમાં નીકળી, સમયસારના ભાવાર્થમાં નીકળી, અને શ્રીમદ રાજચંદ્રજીના ખોલામાં નીકળી. ત્રણ જગ્યાએ નીકળી. આ તો આગમનો આધાર તમને કહું છું કે એક સ્થિતિ થાય છે કોઈ કોઈ વખતે કોઈ જીવને, બસ થાય છે, કહેવાય એવી નથી, હજમ ન થાય, અનુભવી જાણી શકે, કેમ કે અનુભવની ચીજ છે. શુદ્ધ જ્ઞાનમાં પંચમ કાળમાં કેવળ જ્ઞાન દર્શન, કે અત્યારે તો અર્યંત નથી કે છે અર્યંત, આ જૂઠ મૂઠ નથી કાંઈ, હે એમ શબ્દ વાપર્યો છે. રહીતનું શ્રદ્ધાન સહિત જ્ઞાન થાય થાય ને થાય વિદ્યા એકાંત થઈ જાય. અતિન્દ્રિય જ્ઞાન થી સહિત ને અતિન્દ્રિય જ્ઞાન થી રહી જ્ઞાનને રાખતી તો રહી જ છે, એવી તો સહિત રહીતનો પ્રશ્ન જ નથી. અધ્યાત્મમાં તો એટલું જ છે, શુદ્ધ જ્ઞાનની પર્યાયથી રહીત અને શુદ્ધ જ્ઞાનની પર્યાયથી સહિત. જ્ઞાયક તો જ્ઞાયક છે, ફરીથી એક એક સમયની જ્ઞાનની પર્યાય સત છે. હું પર્યાયને સંક્ષિપ્ત કરી દઉં. હવે પર્યાયનો વિષય શું છે એ બતાવે છે. પર્યાય જીત કરી, હવે પર્યાયનો વિષય સ્વજ્ઞે પરને બધું લઈ લેવાનું. ભૂત ભવિષ્ય વર્તમાન એક સમયની જ્ઞાનની પર્યાયમાં ભૂત ભવિષ્ય વર્તમાનનું જ્ઞાન છે, છે થાય છે એમ નથી લીધું, છે જ વર્તે છે. વર્તમાન જ્ઞાનની પર્યાયની તાકાત એવી છે કે સ્વજ્ઞેયને પરને ભૂતને ભવિષ્યને વર્તમાન ત્રણેય કાળનું જ્ઞાન શુદ્ધ જ્ઞાનમાં પણ થાય છે. કેવળીને પ્રત્યક્ષ જ્ઞાન એ પરો, પણ એનો જ્ઞાનનો સ્વભાવ છે નિર્મળતા જ્ઞાનની, અને જ્ઞેયોનો એવો સ્વભાવ છે કે એમાં ઝળકી જાય છે. બસ એ જ્ઞાન ભૂતનું સ્મરણ કરે એવું નથી, ભૂતનું સ્મરણ કરે ત્યારે ભૂતની પર્યાયનું જ્ઞાન થાય એવું નથી. મારી વાત છે, ભૂતકાળનું સ્મરણ ન કરવું પડે એ જ્ઞાન વર્તમાનમાં ભૂતનું વર્તી રહ્યું છે એમ કહેવા માંગે છે ભગવાન. એમ કહેવા માંગે છે શ્રીમંદર ભગવાનની વાણીમાં એમ આવ્યું કે વર્તમાન વર્તી જ્ઞાનની પર્યાય જે સત હેતુ છે એમાં સ્વ ને પર બધા જ્ઞેયોનું જ્ઞાન વર્તી રહ્યું છે. જ્ઞાન સત હે અને જ્ઞેય ભી સત હે, અને જ્ઞેય જ્ઞાનમાં જલકે છે એ સત છે. એટલે જ્ઞેય ન જલકે એ ન બને, વર્તમાનમાં વર્તમાનનું જલકે ને ભૂતનું ન જલકે એમ ન બને, તો જ્ઞેયનું જ્ઞેયત્વ નહીં ને જ્ઞાનનું જ્ઞાનત્વ રહેતું નથી. કેવળીને પ્રત્યક્ષ અને શુદ્ધ જ્ઞાનીને પરોક્ષ પણ વર્તી રહ્યું છે એવો પાઠ છે. શ્રીમંદર ભગવાન એમ કહે છે કે એ જ્ઞાન ભૂતનું સ્મરણ કરે એવું નથી, એ સમ્યક જ્ઞાનમાં ભૂતનું સ્મરણ કરવું પડે અને એનું જ્ઞાન થાય એમની વર્તમાનમાં વર્તી રહ્યું છે. ભૂતની પર્યાયનું જ્ઞાન વર્તમાનમાં વર્તી રહ્યું છે, ભલે પરોક્ષપણે છે પ્રત્યક્ષપણે ભલે ન હોય પણ વર્તી રહ્યું છે એમ. પરંતુ ખરેખર આ જ્ઞાનમાં ભૂત ભવિષ્ય આદિનું જ્ઞાન મોજૂદ છે. એટલે પેલી ટીમાં કહ્યું હતું ને કે ભૂત ભવિષ્ય વર્તમાનનું જ્ઞાન છે એનો ખુલાસો કરે છે કે પરંતુ ખરેખર આ જ્ઞાનમાં એટલે સત જ્ઞાનમાં ભૂત ભવિષ્ય આદિનું જ્ઞાન મોજૂદ છે, વર્તી રહ્યું છે એમ. યુવડીને પ્રત્યક્ષ વર્તી રહ્યું છે અને પરોક્ષ જ્ઞાનમાં પરોક્ષપણે વર્તી રહ્યું છે. એટલે કે એનું જ્ઞેયનું અવલંબન લઈને જ્ઞાન થાય એવું નથી, વર્તી રહ્યું છે એનો સ્વભાવ જ છે જ્ઞાનનો, અને જ્ઞેયનો સ્વભાવ છે જ્ઞેયો ભૂત ભવિષ્યને વર્તમાનના જ્ઞેયો એમાં ધમકી જાય છે. એટલે ક્રમ વર્ત કરી જાય છે અને જ્ઞાનમાં અકર્તા પુરુષિત થાય છે. ચક્ષુ જે જાણે છે જ્ઞાન જાણે છે પણ કરતું નથી, કરતું નથી કેમ કે ભૂત અને ભવિષ્યની જે પર્યાય થવાની છે એ વર્તમાનમાં મોજૂદ છે, તો એ એને કરે કેવી રીતે, જાણે ખરું જ્ઞાન કરે નહીં. અગ્નિ નાયકનો આ પ્રકારે વ્યવહાર છે, પરની હારે નિશ્ચયથી પોતાની હારે.
પ્રવચન સારની 38મી ગાથામાં પર્યાયો ભૂત અને ભવિષ્યની અવિદ્યમાન હોવા છતાં પણ વિદ્યમાન છે,
વિદ્યમાન છે
જ્ઞાનની અંદર, વિદ્યમાન છે સામે પદાર્થની અંદર પણ વર્તમાન બધ જાણે વિદ્યમાન હોય એ રીતે
એ પ્રવચન સારની ગાથા એ બરાબર છે. એ જ અહીંયા ભાવ વર્તમાન છે જ, જણાય છે એમ, જણાઈ રહ્યા છે ભૂત ભવિષ્ય ને વર્તમાનના પદાર્થો એ વર્તમાન જ્ઞાનમાં જણાઈ રહ્યા છે. આમાં 38 ગાથા લખો તો લખી નાખો યાદ આવ્યું બરાબર છે એ લખેલું. પરંતુ ખરેખર આ જ્ઞાનમાં ભૂત ભવિષ્ય આદિનું જ્ઞાન મોજૂદ જ છે, જ્ઞાનમાં જ્ઞાન જ જણાય છે. જોયું સંકેલી લીધું પૂરી વાત કરી બધી સ્વજ્ઞેયને પરજ્ઞેયની ભૂત ભવિષ્યને વર્તમાનની પણ ખરેખર જ્ઞાન જ જણાય છે, દર્પણ જ જણાય છે, બીજું કઈ જણાતું. આ મૂળ વાત પાછળ જ્ઞાનમાં જ્ઞાન જ જણાય છે, એટલે જ્ઞાન નહીં. એ જ્ઞાન નું જ્ઞાન પણ જ્ઞાન નું જ્ઞાન છે, જ્ઞાની હે બસ. જ્ઞેય કાં હે માં? સર્વત્ર જ્ઞાન નું સામ્રાજ્ય છે બસ, એમ કહેવા માંગુ. જ્ઞાનમાં ભૂત ભવિષ્ય આદિ નું જ્ઞાન છે, થાય છે નહીં, જ્ઞાન છે. જ્ઞાન છે એ લીટી મારી છે, અંડરલાઈન બરાબર, અંડરલાઈન મારવા જેવું. જ્ઞાનમાં ભૂત ભવિષ્ય આદિ નું જ્ઞાન છે, થાય છે નહીં, છે. પછી આગળ છે, માટે એને ભૂત ભવિષ્યનું આલંબન નથી. ભૂત ભવિષ્યનું જ્ઞાન વર્તી રહ્યું છે એટલે ભૂત ભવિષ્યનું આલંબન લઈને જ્ઞાન થાય એમ એમાં છે ની વાત નીકળી ગઈ. આલંબન નથી, જ્ઞાન જ્ઞાન છે, પછી આલંબન ક્યાં? તમારા જ્ઞાનમાં ભરતભાઈ નું જ્ઞાન વર્તી છે તો આ ભરતભાઈ ની સામે જોવાની ક્યાં તમારે જરૂર છે? વર્તી રહ્યું છે જ્ઞાનમાં બસ, વર્તી રહ્યું છે જ્ઞાન, ભરતભાઈ છે બસ, એવું જ્ઞાન વર્તી રહ્યું છે. પછી ભરતભાઈ ની સામે જોવાની શું જરૂર છે? જ્ઞાનમાં સમસ્ત જ્ઞેયોનું જ્ઞાન મોજુદ જ છે. સમસ્ત લઈ લીધા છ અને પર બે લોકો. જ્ઞાનમાં સમસ્ત જ્ઞેયોનું જ્ઞાન મોજુદ જ છે. છ વાપરો છે, જ છે, મોજુદ છે. વર્તમાન વર્તી રહ્યું છે જ્ઞાન એવું કે જેમાં ત્રણેય કાળના પદાર્થો ડૂબી ગયા છે, ખોડાઈ ગયા છે, જણાઈ ગયા છે, મોજુદ છે. માટે એને જ્ઞાન ને જ્ઞેયનું અવલંબન લેવાની જરૂર નથી. જ્ઞેયોનું જ્ઞાન વર્તે છે એટલે જ્ઞેયનું અવલંબન લેવાની જરૂર નથી. એ જ્ઞાન અંતર્મુખ છે, એનું નામ જ્ઞાન છે. જ્ઞેયનું અવલંબન લે જ્ઞાન નથી, અજ્ઞાન છે. માટે એને જ્ઞાન ને જ્ઞેયોનું અવલંબન લેવાની જરૂર જ નથી. અને જ્ઞાન કોઈનું પણ અવલંબન લેતો જ નથી. જ્ઞાન એટલે જ્ઞાન સ્વભાવી આત્મા કોઈનું પણ અવલંબન લેતો જ નથી. અવલંબન લે છે ને અવલંબન છોડે છે એમ નથી, અવલંબન લેવાનો સ્વભાવ જ નથી. અવલંબન લીધા વિના જ્ઞાનમાં જ્ઞેયો જણાઈ જાય છે એમ કહેવા માંગુ. એવું જ જ્ઞાનનું સ્વરૂપ છે. સત કહ્યું છે ને જ્ઞાનને ઉપર નિરપેક્ષ, એની વાત સિદ્ધ કરે છે કે એવું જ જ્ઞાનનું સ્વરૂપ છે. અવલંબન લે એ સ્વરૂપ નથી. હવે જુઓ, એક વિશેષ ખુલાસો ઉપરની બધી વાત કરી, નીચે ખુલાસો બહુ સારો આવ્યો કે કેવળ જ્ઞાન જેવું જ શુદ્ધ જ્ઞાનનું સ્વરૂપ છે. જે પ્રવચનકારની આરતીની ગાથામાં લીધું એ કેવળ જ્ઞાન જેવું જ શુદ્ધ જ્ઞાનનું સ્વરૂપ છે. આ એ છે કે સિદ્ધને સાધકમાં કંઈ ફેર કરીશ ન, કેવડીને શુદ્ધ જ્ઞાનીમાં કઈ તફાવત નથી, ફેર કરીશ. બે જ્ઞાન સરખું છે, એકને પ્રત્યક્ષ છે તો પરોક્ષ છે, પરોક્ષ અને પ્રત્યક્ષ એ કાઢી નાખો તો જ્ઞાન જ છે. વિશેષણ શુદ્ધ જ્ઞાન અને કેવળ જ્ઞાન કાઢી નાખો તો જ્ઞાન છે બે ને, અને બે નું જ્ઞાન સરખું છે. બે ના જ્ઞાનમાં ભૂત ભવિષ્ય વર્તમાન પોતાના અને પરના પદાર્થો છે જ એમાં જણાઈ જાય છે, પણ એ તો જ્ઞાન જ છે. એટલે જ્ઞાન અને જ્ઞેય નો ભેદ નીકળી અને એકલો જ્ઞાન જ જણાય છે બસ, જ્ઞાન જ જણાય, બીજું કઈ જણાતું. એવું જ્ઞાન જેવું જ શુદ્ધ જ્ઞાન નું સ્વરૂપ છે.
પ્રવચન સારનો મેં અધિકાર પૂરો કરતા આચાર્ય ભગવાને શ્લોક છેલ્લો કીધો કે અસીમ વિશ્વને ઝડપથી જ્ઞેયરૂપ કરતો, ભેદોને પામેલા જ્ઞેયોને જ્ઞાનરૂપ કરતો. એટલે જ્ઞાનની અંદર ભેદો જણાય છે,
જણાય છે,
પણ એ ભેદોને પામેલા જ્ઞેયોને જ્ઞાનરૂપ કરતો,
જ્ઞાનરૂપ કરતો.
અને સ્વપર પ્રકાશ જ્ઞાન ને આત્મારૂપ કરતો
શીઘ્ર
મોક્ષ ને પ્રાપ્ત કરતો.
કેવું સંકેત આ જ્ઞેય જણાય છે, પર જણાય છે, ના સ્વ જણાય છે, તો એ સ્વપ્ન પ્રકાશક નર્યું ભેદમાં વયુગ્ય જ્ઞાન. સ્વ ને પર જણાય એવું સ્વપ્ન પ્રકાશક જ્ઞાન જણાય છે એમ, અને એવો આત્મા જણાય છે અભેદમાં લઈ
ગયા. આમાં એક વિશેષ વાત શુદ્ધ નાની આવી કે આની અંદર સમયસરની અંદર માં તો શુદ્ધ વડે પોતાના આત્મા જાણે છે, જેવી રીતે કેવડી ભગવાન પોતાના આત્માને જાણે છે એવી રીતે શુદ્ધ જ્ઞાની પણ પોતાના શુદ્ધ આત્માને જ જાણે છે. એ વાત એક સમયસરમાં આવી 9-10 પછી 143મી ગાથામાં નિર્વિકલ્પ ધ્યાન વખતે સાધક જીવ છે બંને નયના સ્વરૂપને કેવળ જ્ઞાનની જેમ જાણે છે, પણ આમાં તો ભૂત ભવિષ્યની જે પર્યાયો છે એને જાણવાની અપેક્ષાએ પણ એ શુદ્ધ જ્ઞાન છે એ કેવળ જ્ઞાન જેવું છે.
આ કેવળ જ્ઞાન
એ આમાં વિશેષ વાત.
અને એ જે પ્રવચન સારમાં આવ્યું ને 8મી ગાથામાં એ શુદ્ધ જ્ઞાન છે,
એ કેવળ જ્ઞાન છે,
એ કેવળ જ્ઞાન,
કેવળ જ્ઞાન વાત.
પણ શુદ્ધ જ્ઞાનનું ગુરુદેવ લે છે આ રીતે ગુરુદેવના વ્યાખ્યાનમાં.
આપને બતાવ્યા
આવે છે શુદ્ધ જ્ઞાનમાં ભૂત ભવિષ્ય વર્તમાન જ્ઞાન થાય છે,
સામે દ્રવ્ય નિક્ષેપ છે, અહીંયા દ્રવ્ય નહીં શુદ્ધ જ્ઞાન નોંધ દ્રવ્ય નહીં પ્રગટ થાય છે, તો દ્રવ્ય નહીંથી આખું દ્રવ્ય નિક્ષેપ જણાઈ જાય છે.
જ્ઞાનની તાકાત અચિંત્ય છે, ટૂંકામાં જ્ઞાનની શક્તિ અચિંત્ય છે બસ. કોઈ જ્ઞાનની સામર્થ્ય વાત કરે તો કદી પણ સીધો નકાર ન કરે. વિચાર કોટીમાં રખાય એ જુદી વાત છે, પણ આમ નથી એમ સીધો તરત જ નિષેધ ના આવે. જ્ઞાનનું સામર્થ્ય ચિંતિત છે એ તો થોડો ઘણો તો પોતાને દરેકને થોડો ઘણો તો અનુભવ હોય છે. તમે જ્ઞાન પહેલાં પણ એ પ્રકારે સામાન્ય જ્ઞાનમાં કોઈ વખતે એની ડોળ હેઠો બેઠી ગયો હોય, નિર્મળતા આવી હોય શુદ્ધતા બની, એ જ્ઞાનમાં પણ આવી ગયું છે ઘણું આવ્યું.
ને આ જ પોઈન્ટ ઉપર ફોન લાગી છે એના એક બોલમાં આવે છે,
પત્રમાં
વર્તમાન પર્યાય
વર્તમાન પર્યાય મેં પૂર્વ ઉત્તર કાલ કી પર્યાય કા જ્ઞાન વિદ્યમાન વિદ્યમાન છે તબ સ્મરણ મનન કા બોજા ઉઠાના વ્યર્થ. ભૂત ને ભવિષ્યનું જ્ઞાન અમને થઈ ચૂક્યું છે, તમે અમારે બધું શું કામ ઉઠાવો કે આનું શું થશે ને આ કેમ હશે ને ભૂતકાળમાં હું હતો ના અમને બધું વર્તમાન વિદ્યમાન હોજુ જ છે. શબ્દ વ્યાકરણ તો ભોજનામાં છે વિદ્યમાનામાં છે, બે એક જ અર્થ છે વિદ્યમાન. જ્ઞાનની તાકાત કોઈ અચિત છે
137 બોલ પાછળ છે. જ્ઞાનની પર્યાયમાં ભૂત ભવિષ્યનું જ્ઞાન વિદ્યમાન જે સાંભળીને ચોટ લાગી. સાંભળીને ચોટ
એક સમય કે જ્ઞાન પર્યાય સ્વતંત્ર હોય જે સતાવી દે ઉસમે પૂર્વ પર્યાય ભી કારણ નહીં, ઉસમે તિન કાલ કે પદાર્થ જાણને કી તાકાત હોય, ઉસમે તિન કાલ કે પદાર્થ જાણને કી તાકાત હોય. ઐસા સુનકર મુજે તો એસી ચોટ લગી કે તબ સે મેરા પઢના કમ હો ગયા. ચલોને પર્યાય કા સ્વભાવ હી જાણને કા હૈ તો સહજ ગણિત જાયગા, ગણિત જાયગા જાણને કે લીએ આકુલતા શું કરે. યહાં અંતર મેં સુખ પિયોને ન્યાયાદિ નક્કી કરને મેં આકુલતા હોતી રહી. અપને કો તો સુખ ચાહીએ, ન્યાયથી નક્કી કાંઈ કરવું નથી બસ. અને જ્ઞાન તો વર્તમાનમાં ત્રણ કાળનું છે, પછી મારે શું એની ચિંતા કરવી? જબરદસ્ત પુરુષ થઈ ગયો, જબરદસ્ત. સમજી ગયા? ગુરુદેવ એ તો બરાબર હતી અને એ બેસે છે, એ કહેવાનું કારણ કે બેસીને જાતિનું જ્ઞાન છે અને કેટલાકને અશ્રદ્ધા હોય અને હતી ઘણાને, એના માટે ન્યાય આપતા હતા કે જાતિ સ્મરણ જ્ઞાનમાં તમે શંકા કરતા નહીં બેસીના જ્ઞાન. આવી એક સ્થિતિ ભજે છે એમ ઋષુદેવ ભગવાનનો આધાર આપીને પોતે કહેતા. મન ક્યારે આ વાંચ્યું મેં, મને સિદ્ધાંત બોધનો વધારે છે મનમાં, સમજી ગયા? આ તો સિદ્ધાંત બોધ અમારે જન્મ મરણ થી સહિત હોવા છતાં એટલો વ્યવહાર લીધો, જન્મ મરણ થી સહિત હોવા છતાં, એટલે જન્મે છે ને મરે છે એવી પર્યાય થી સહિત હોવા છતાં જન્મ મરણ થી રહીત છે, દ્રષ્ટિનો હિસાબી. જ્ઞાન થી વાત કરી પણ જ્ઞાન નો નિષેધ કર્યો, વ્યવહાર જ્ઞાન નો નિષેધ કરીને નિશ્ચયમાં લઈ ગયા કે જન્મ મરણ થી રહીત છે, સહિત હોવા છતાં એ તો રહીત છે. ત્રણે કહો, જન્મતો નથી ને મરતો પણ નથી. હવે પરમાત્મા પ્રકાશની જે 43મી ગાથામાં આવે છે કે ઉત્પાદયથી સહિત હોવા છતાં ઉત્પાદયથી રહિત ધ્રુવ છે, તીર્થંકર ભગવાનને ચરમ શરીર તીર્થંકર ભગવાનને એવા ધ્રુવ ભગવાનનું ધ્યાન કર્યું જે ઉત્પાદયથી સહિત હોવા છતાં જે રહિત છે એનું ધ્યાન કરી અને મોક્ષમાં પધાર્યા. એ જ વાત અમારી પરમાત્મા પ્રકાશમાં આવી છે, એ જ વાત
શબ્દો,
એ જ શબ્દો. ઉત્પાદયથી સહિત હોવા છતાં ઉત્પાદયથી રહીત ધ્રુવ છે, એટલે યોગેન્દ્ર દેવ પણ મહાજ્ઞાની થઈ ગયા. હવે આગળ ઉત્પાદયની વચમાં રહીને, એટલે ઉત્પાદય એવી પર્યાયની મધ્યમાં રહીને ધ્રુવ ઉત્પાદ વ્યયથી જુદો રહે છે. ઉપરમાં એમ ને, ઉત્પાદયથી સહિત હોવા છતાં ઉત્પાદયથી રહીત ધ્રુવ છે, એ વાક્યનું દ્રઢીકરણ કરવા માટે કહે છે ઉત્પાદયની વચમાં રહીને, કેમ કે એની મધ્યમાં છે, નવ તત્વની મધ્યમાં જ આત્મા રહેલો છે, પર્યાયની મધ્યમાં જ આત્મા રહેલો છે, પર્યાયની બહાર આત્મા નથી, એની મધ્યમાં રહેલો હોવા છતાં ધ્રુવ ઉત્પાદયથી જુદો રહે છે. આ એકમેક થતો નથી, જુદો ને જુદો રહે છે. સર્વ અવસ્થા ને વિશે ન્યારો સદા જણાય, પ્રતિપદમ એક રૂપમ, એનું એક રૂપ ધ્રુવ પણ કદી છૂટતું નથી, પર્યાયની મધ્યમાં રહે છે પણ પર્યાય રૂપ થતો નથી, એ તો ધ્રુવ ધ્રુવ પણ જ રહે છે, કાંઈ છુપાયેલી આત્મજ્યોતિ. હા હા, એવો ને એવો આત્મા રહે છે એમાં ને એમાં. પણ ઉત્પાદની વચમાં રહીને ધ્રુવ ઉત્પાદવેથી જુદો રહે છે. આવું એક સમયમાં ઉત્પાદવે ધ્રુવ છે, સમય એક છે, છતાં ધ્રુવ ઉત્પાદવેમાં છે, છતાં ઉત્પાદવેમાં નથી. ઉત્પાદવેમાં છે એની મધ્યમાં રહેલો, છતાં નથી. એમ પારણામિક ભાવના ત્રણ પ્રકારના ભેદ છે. એમાં જે શુદ્ધ પારણામિક ભાવ એની મધ્યમાં છે પણ જુદો છે. અને એવું એનું જ્ઞાન થાય છે, જે છે એવું એનું જ્ઞાન થાય છે કે આહા હા, એક સમયમાં જ ઉત્પાદવે ધ્રુવ છે, છતાં ઉત્પાદવેની મધ્યમાં રહેલો ધ્રુવ જુદો છે, એવું જ્ઞાન થઈ જાય છે. અને એવું એનું જ્ઞાન થાય છે. હવે એ બહુ સરસ સિદ્ધાંત અને ન્યાયની વાત ખાસ સમજવા જેવી છે. પ્રશ્ન એ કેમ ખબર પડે કે એ જ આત્મા છે? જાતિસ્મરણ જ્ઞાન થયું એ સાચું છે. જાતિસ્મરણ જ્ઞાન જે થાય છે જીવોને, અત્યારે તો હજારો જીવને થાય છે, અજ્ઞાનીને પણ થાય જાતિસ્મરણ જ્ઞાન. સમ્ય જ્ઞાનની સાથે જાતિસ્મરણ જ્ઞાન થી તો અપૂરું કોકને જ થાય. ચંપાબેન જેવાને સમજી ગયા, સમ્ય જ્ઞાનની સાથે જાતિસ્મરણ જ્ઞાન એ જુદો પ્રકાર ગયો. એમાં જ તત્વ આવી જાય એકદમ. એ કેમ ખબર પડે કે એ જ આત્મા છે? ખબર કેમ પડે કે આ જે આત્મા ભૂતકાળમાં હતો એ જ આત્મા વર્તમાનમાં છે, એમ ખબર કેમ પડે? આ ફતે કુમારનો જીવ જે હતો તે જ આ ગુરુદેવનો જીવ છે, એમ કેમ ખબર પડી બેનસીને? એમ કેમ ખબર પડે? આપણે મહાપુરુષની જ વાત કરો ને, એ કેમ ખબર પડે કે આ એ જ આત્મા છે? આ જાતિ સ્મરણ જ્ઞાનની સિદ્ધિ માટે બહુ ન્યાય ઊંચો છે. ઉત્તર વ્યયથી છે. એ પર્યાય વ્યય થઈ ગઈ છે એનાથી ખબર પડે. પણ એ પર્યાય જે વ્યય થઈ છે એ ધ્રુવથી સર્વથા ભિન્ન નથી માટે ખબર પડી જાય છે. ખ્યાલ આવ્યો? પર્યાય તો વ્યય થઈ ગઈ છે, એ જીવા છે એમ કેમ ખબર પડી? કે એ ધ્રુવ થી સર્વથા જો ભિન્ન હોત તો ખબર ન પડત, પણ કથનચિત અભિન્ન છે તેથી આ જીવ છે એ ખબર પડી જાય. એટલે ખબર પડે કે ઓ જે જોયો તો મેં એ જીવ અહીંયા છે ભરતમાં, ભાવી જે ક્ષેત્રમાં જે જોયો જીવ એ જ જીવ આ છે. કેમ વ્યક્તિ ખબર પડી? વ્યયથી કેમ ખબર પડી કે ધ્રુવથી વ્યય સર્વથા ભિન્ન નથી માટે હું ધ્રુવને જોતા એ જે વ્યય પર્યાય થઈ ગઈ છે એ મને જણાઈ ગઈ. હું વર્તમાનના એને ધ્રુવનો જોઉં છું તો એ ધ્રુવની સાથે જે વ્યય થયેલી પર્યાય એ સર્વથા ભિન્ન નથી, અભિન્ન છે કથનચિત. તે ધ્રુવને જોતા વ્યયનું જ્ઞાન મને થઈ ગયું અને ખ્યાલ આવી ગયો કે અરે આ તો આજે મેં જોયો હતો તે જ આદિવ, ભાવી ક્ષેત્રમાં સાથે અમે હતા એ જ આદિવ છે. બરાબર યથાર્થ વાત છે, ન્યાયથી બેસે. આ બોલવું બહુ બહુ વિચાર કર્યો, સમજી ગયા? મને બહુ પ્રમોદ આવ્યો. સિદ્ધાંત હું ફર છે ને, સિદ્ધાંત બોધ ઉપર વધારે જાઉં છું, સમજી ગયા? અફર સિદ્ધાંત બોધ છે ને એ ત્રણેય કાળ સમજી ગયા, અફર હોય છે ફરે નહીં, સિદ્ધાંત બોધ ન ફરે. આ જે છે એ સિદ્ધાંત આવ્યો કે જાતિસ્મરણ જ્ઞાનમાં આ જીવન મેં જોયો તો એ જીવ છે, હવે શરીર તો નથી, ફરી ગયું જુદું, દેશ ફેરો, ક્ષેત્ર ફેરો, કાળ ફેરો, ભાવ ફેરો, બધું ફરી ગયું, અને છતાં આ જીવ છે નિશંક રીતે જ્ઞાનમાં આવી જાય છે. કેમ કે એની વર્તમાન ધ્રુવ ઉપર આત્મા ઉપર નજર કરતા એ આત્મામાં વ્યય થયેલી પર્યાય એ પણ કથાથી એની આરે વર્તમાન અભેદ છે, તેથી ધ્રુવને જાણતા એ વ્યય થયેલી પર્યાય નું જ્ઞાન થઈ જાય છે કે આ જીવ છે. વ્યયથી ને ધ્રુવ આત્મા કથનચિત અભિન્ન છે. જો આવ્યું ને, સરળતા ભિન્ન નથી, વ્યયથી છે. પછી આગળ વ્યયથી વ્યયથી તે, હા વ્યથી નહીં, વ્યયથી તે ધ્રુવ આત્મા કથનચિત અભિન્ન છે, અને ઉત્પાદથી પણ તે ધ્રુવ આત્મા કથનચિત અભિન્ન છે. એટલે વ્યયથી પણ અભિન્ન છે ને વર્તમાનના પર્યાય છે એનાથી ધ્રુવ અભિન્ન છે. તો ધ્રુવને જાણતા, ધ્રુવને જાણતા બે પર્યાયનું જ્ઞાન થઈ ગયું, ને બે પર્યાયનું જોડનું જ્ઞાન થયું કે આ જ આત્મા છે. વ્યયની પર્યાયથી અને ઉત્પાદની પર્યાયથી કથનચિત આત્મા અભિન્ન હોવાને કારણે તે આત્મા પર નજર કરતા એ વ્યય થયેલી પર્યાય અને ઉત્પાદ થયેલી વર્તમાન પર્યાય એમાં રહેલો આ આત્મા એ વ્યયમાં હતો તે અત્યારે છે અને ઉત્પાદમાં પણ છે, એનો આત્મા છે. એમ થોડો ઘણો વિસ્તાર નથી, વધારે કરશો આ સમજવા જેવું છે. આ 33મું જ્ઞાનની સિદ્ધિ થાય છે. 33મું જ્ઞાન છે એ સાચું છે, સમજી ગયા બેન શેનું? એટલે કેટલાકને શ્રદ્ધા નથી અત્યારે, જુદી બાજુ વિશે છે, પણ 33મું જ્ઞાનમાં જે આવે છે એ ખોટું નથી અને સમ્ય જ્ઞાન છે. અરે મિથ્યા જ્ઞાનીને ખોટું પડતું નથી ને, એને બતાવે છે ને જેની જૂનાગઢ જ્ઞાન બતાવ્યું, અને એમાં શું ભજુભાઈના દીકરાની દીકરીને 33મું જ્ઞાન થયું હતું એ તો મિથ્યા દૃષ્ટિ ગઈ, છતાં પણ એનું જ્ઞાન તો સાચું છે. સમજી ગયા? જે પર્યાય વ્યય થઈ છે એ પર્યાય ધ્રુવ થી કથનચિત અભિન્ન છે, અને ઉત્પાદ છે અને પર્યાય નો એક ધ્રુવ થી અભિન્ન છે. તો આ એ આત્માને જાણતા આત્માની સાથે ભૂતકાળમાં જે વ્યય પર્યાય થઈ એ અભિન્ન છે, તેથી વર્તમાનમાં આ જીવ છે, અને વર્તમાન પર્યાય થી પણ આત્મા ભીજ છે કથનચિત, તે આ જ આત્મા છે એવું જ્ઞાન, પર્યાયનું જ્ઞાન બરાબર થઈ શકે છે. આ બોલ મેં વાંચ્યું ત્યારે મને બહુ આ બધું આવેલું છે એ ભગવાનની વાણીમાં આવ્યું છે, ભગવાનની વાણીમાં આવ્યું છે એટલે મને પ્રમોદ થયો વધારે. આ સિદ્ધાંત ભગવાનની વાણીમાં સિદ્ધ કર્યો છે કે આ જ આત્મા તે છે, એમ કેમ ખબર પડે કે વ્યયથી અભિન્ન ઉત્પાદથી પણ પદ્ધતિ અભિન્ન છે. કેમ કે આત્મા સળંગ છે, પર્યાય બદલી, પણ એ પર્યાય સર્વથા ભિન્ન હો તો જાતે પણ જ્ઞાન ન થાય. આપણે તો મોટા પુરુષ ને આગળ રાખી જ્ઞાતિસ્મૃ જ્ઞાન ની સિદ્ધિ કરીએ છીએ. વર્તમાનમાં દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ફરી ગયા, બાકી બેન્ચની જાતિ સ્મરણની વાત 100% સાચી છે, એમાં કઈ ફેરફાર રંજમાં. અજ્ઞાનીની વાત સાચી હોય છે તો આ તો જ્ઞાની છે, એની વાત કઈ ખોટી થોડી થઈ છે, એમાં એને પ્રયોજન શું છે ખોટું કહેવાનું? દેશ બદલાઈ ગયો, વેશ બદલાઈ ગયો, પર્યાય ફરી ગઈ, છતાં આ જીવ છે. જ્ઞાનમાં એ પ્રતિભાસ થઈ જાય, એ કઈ બહુ મોટી વાત નથી, જ્ઞાનની તાકાત જ એવી છે.